આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બજેટ સંદર્ભે વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરશે. કથિત ગેરરીતિ બાદ નીટ યુજીની પુનઃ પરીક્ષાની માંગણી કરતી અરજી ઉપર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી. બિમ્સ્ટેકના વિદેશમંત્રીઓના બીજા સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ. શ્રીલંકાના નૌકાદળે 13 ભારતીય માછીમારોની ધરપકડ કરી અને દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ ઉપર પોતાના વિચાર અને સૂચનો રજૂ કરશે. બેઠકમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી સહિતના અન્ય સભ્યો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે આગામી 22 જુલાઈથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે. નાણામંત્રી નિર્મળા સીતારમણ 23 જુલાઈએ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. ઉલ્લેખનીય છે કે શ્રી મોદી આજે સવારે રશિયા અને ઓસ્ટ્રિયાના 3 દિવસીય પ્રવાસ બાદ પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ પ્રવાસથી બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ બની છે. ઓસ્ટ્રિયા યાત્રાના સમાપન પ્રસંગે તેમણે ઓસ્ટ્રિયાના લોકોના આતિથ્ય અને સ્નેહ માટે ચાન્સેલર કાર્લ નેહમર અને ઓસ્ટ્રિયા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિયેનામાં ઓસ્ટ્રિયાના ચાન્સેલર નેહમર સાથેની મુલાકાત બાદ શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને રાજદ્વારી નીતિ સંદર્ભેના નિર્ણયો લેવાયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે બંને દેશમાં પરસ્પર સહકારને સશક્ત બનાવવા માટે નવી તકોની ઓળખ કરાઈ છે. ઓસ્ટ્રિયાના ચાન્સેલર સાથેના સંયુક્ત સંબોધનમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે પશ્ચિમ એશિયાની સ્થિતિ કે યુક્રેનના સંઘર્ષ સહિત વિશ્વની હાલની ભૂરાજકીય સ્થિતિ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરશે. ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના એક દિવસીય પ્રવાસે છે. તેઓ અહીં નરસિંહ મોંજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધશે, ઉપરાંત રાજભવનની પણ મુલાકાત લેશે. નીટ યુજી પેપરમાં કથિત ગેરરીતિ મામલાની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે. ગઈકાલે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએએ સોગંદનામું દાખલ કર્યું હતું. અગાઉ 8 જુલાઈના રોજ આ કેસમાં થયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને એનટીએને આ મામલે વિસ્તૃત અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આઈઆઈટી મદ્રાસના નિષ્ણાતો દ્વારા માહિતીનું પૃથ્થકરણ કરાયું છે, જે અનુસાર પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિના કોઇ જ સંકેત નથી. નીટ પેપર લીકના ટેલીગ્રામ ગ્રુપમાં ફરી રહેલા વાયરલ વીડિયો નકલી હોવાનું એનટીએએ અદાલતને જણાવ્યું હતું. કેન્દ્ર અને એનટીએએ તેમના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો કે સમગ્ર પરીક્ષાની વિશ્વસનીયતા સાથે કોઈ ચેડા નથી થયા કે જેથી પુનઃ પરીક્ષાની ખાતરી આપી શકાય. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ સહિત 3 ન્યાયાધીશોની ખંડપીઠ વિદ્યાર્થીઓ દ્વારા પુનઃ પરીક્ષા કરાવવા સંદર્ભેની વિવિધ અરજીઓની સુનાવણી કરી રહી છે. બંગાળની ખાડી બહુક્ષેત્રીય તકનીકી અને આર્થિક સહકાર માટેની પહેલ એટલે કે બિમ્સ્ટેકના વિદેશમંત્રીઓનું બીજું સંમેલન આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ કાર્યક્રમમાં બિમ્સ્ટેકના વિદેશમંત્રીઓની યજમાની કરશે. આ આયોજન બિમ્સ્ટેક સમૂહના સભ્યોને બંગાળની ખાડી વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા, સંપર્ક, વેપાર અને રોકાણ સહિત વિવિધ ક્ષેત્રમાં સહયોગને વ્યાપક અને મજબૂત કરવાની તક પૂરી પાડશે. દરમિયાન થાઇલેન્ડના વિદેશમંત્રી મેરીસ સંગ્યામ પોંગસા બિમ્સ્ટેક વિદેશમંત્રીઓની બીજી પરિષદમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે ભારત બિમ્સ્ટેકના વર્તમાન અધ્યક્ષ તરીકે થાઇલેન્ડની રચનાત્મક ભૂમિકાને મહત્વ આપે છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સુક છે. પહેલી પરિષદ ગત વર્ષે જુલાઈમાં થાઇલેન્ડના બેંગકોક ખાતે યોજાઈ હતી. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા ઉપર થયેલા આતંકી હુમલા સામેની જવાબી કાર્યવાહી રૂપે કાશ્મીરમાં મોટાપાયે તપાસ ચાલી રહી છે. સુરક્ષા દળોએ આ મામલે 20 લોકોની અટકાયત કરી છે. કઠુઆ, ભાડેરવાહ, ઉધમપુર આસપાસના વિસ્તારોમાં મોટાપાયે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોની સંયુક્ત ટીમો હુમલા આસપાસના જંગલોમાં સઘન તપાસ કરી રહી છે. ઉધમપુર, સાંબા, રાજૌરી અને પૂંછના જંગલીય વિસ્તારોમાં લશ્કર અને પોલીસની ટુકડીઓ તૈનાત કરાઈ છે. સાંબાના લાલચોક, રાજૌરીના મંજાકોટ અને પૂંછના સુરાનકોટમાં પણ તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મેડિકલ કોલેજમાં પરિવર્તિત કરાયેલી જિલ્લા અને રેફરલ હોસ્પિટલોને કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ મળતું રહેશે તેવી સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ આ અંગે ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં 157 મેડિકલ સાયન્સ કોલેજોમાંથી 108 કામ શરૂ કરી દીધું છે. 157 માન્ય કોલેજોમાંથી 40 કોલેજો મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આવેલી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ અને મજબૂત કરવા અને નવી મેડિકલ કોલેજો ખોલવા માટે કેન્દ્રીય પ્રાયોજિત યોજનામાંથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સરકાર મેડિકલ કોલેજોની સંખ્યા વધારવા માટે નક્કર પ્રયાસો કરી રહી હોવાનું પણ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. હાલમાં દેશમાં 706 મેડિકલ સાયન્સ કોલેજો છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો. શ્રીલંકાના નૌકાદળે 13 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. તેમને કંકેસંથુરાઈ બંદરે લઈ જવાયા છે. પુડુકોટ્ટાઈના માછીમારો કાચાથીવુ નજીક માછીમારી કરી રહ્યા હતા ત્યારે શ્રીલંકન નૌકાદળ દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી. શ્રીલંકાના નૌકાદળે ગત 1 જુલાઈએ પણ આંતરરાષ્ટ્રીય જળસીમામાં 25 ભારતીય માછીમારોને પકડ્યા હતા. નૈઋત્ય ચોમાસુ દેશના મોટાભાગના રાજ્યોને આવરી ચૂક્યું છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો ઉપરાંત આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, વિદર્ભ, દક્ષિણ પૂર્વીય રાજસ્થાન, લક્ષદ્વીપ, કોંકણ, ગોવા, તટીય કર્ણાટક, તેલંગણાના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત હિમાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુ, મધ્યપ્રદેશ, પૂર્વોત્તર ભારત, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કેરળના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. ઉત્તરપ્રદેશમાં પૂરના પગલે છેલ્લા 24 કલાકમાં વધુ 22 લોકોના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રવસ્તીના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉત્તરપ્રદેશના અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે પ્રતાપગઢમાં 11, સુલતાનપુરમાં 6 જ્યારે ચંદૌલીમાં 5 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે પૂર અસરગ્રસ્ત આસામમાં સ્થિતિ સુધરી રહી છે. રાજ્યની મોટાભાગની નદીઓ જોખમી સ્તરથી નીચે વહી રહી છે. પૂરને પગલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ ઘટનાઓમાં વધુ 24 લોકોના મોત થયા હતા. આજે દેશ અને દુનિયાભરમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. વિશ્વની વધતી જતી વસ્તીના કારણે સર્જાતી તકો તેમજ પડકારોને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષ 11 જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. વસ્તી સંદર્ભેની સમસ્યાઓના મહત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા હેતુથી 1989માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અંતર્ગતની વ્યવસ્થાપન પરિષદ દ્વારા આ દિવસની મનાવવાની શરૂઆત કરાઈ હતી. ફિલિપાઇન્સના સુલતાન કુદરત પ્રાંતમાં આજે સવારે 7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ પશ્ચિમમાં 722 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ફિલિપાઇન્સના બીજા સૌથી મોટા ટાપુ મિન્ડાનાઓ નજીકના પ્રાંતમાં પણ આંચકાઓ અનુભવાયા હતા, જો કે કોઈ નુકસાનના અહેવાલ નથી. ઇન્ડોનેશિયામાં અનધિકૃત સોનાની ખાણમાં થયેલા ભૂસ્ખલનમાં ફસાયેલા કામદારોની શોધ અટકાવી દેવાઈ છે. ગત રવિવારે સુલાવેસી ટાપુ ઉપર વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં લગભગ 23 લોકોના મોત અને 33 લોકો ગુમ થયાની પુષ્ટિ થઈ છે. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સીએ જણાવ્યા પ્રમાણે ખાણકામના સ્થળેથી 18 ઘાયલ લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે 92 ગ્રામવાસીઓ ભાગવામાં સફળ થયા હતા. અમરનાથ યાત્રાના આજે 12મા દિવસે 19,000થી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે. દરમિયાન આજે 4,885 શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાના દર્શન માટે ભગવતીનગર યાત્રી નિવાસ ખાતેથી રવાના થયા છે, જેમાં 3,022 પુરૂષો, 1,086 મહિલાઓ, 14 બાળકો, 111 સાધુ અને 52 સાધ્વીઓ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બજેટ સંદર્ભે વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરશે. કથિત ગેરરીતિ બાદ નીટ યુજીની પુનઃ પરીક્ષાની માંગણી કરતી અરજી ઉપર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી. બિમ્સટેકના વિદેશમંત્રીઓના બીજા સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ. શ્રીલંકાના નૌકાદળે 13 ભારતીય માછીમારોની ધરપકડ કરી અને દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.